એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્રની આ વિશેષ જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જે આમ તો આત્મકથા છે પણ એના કરતાં કંઈક વધુ છે.
હા, બરાબર. આ ફક્ત કોઈ અભિનેતાની જીવન કહાણી નથી, પણ જીવન જીવવાની એક અનોખી ફિલોસોફી રજૂ કરે છે, એમ કહી શકાય.
ચોક્કસ. પુસ્તકનું નામ છે ગ્રીન લાઇટ્સ અને એના લેખક છે જાણીતા ઓસ્કર વિજેતા અભિનેતા મેથ્યુ મેકકોનોગી.
મેથ્યુ મેકકોનોગી નામ સાંભળતા જ એમનો ચાર્મ, પેલી ટેક્સાસની લડહણ અને એમની ફિલ્મો યાદ આવે નહીં. પણ આ પુસ્તક ગ્રીન લાઇટ્સ એ તો એમની લગભગ 35 વર્ષની પર્સનલ ડાયરીઓના સાર છે.
35 વર્ષની ડાયરીઓ એટલે આ કોઈ ઉપર છલ્લી વાત નથી.
બિલકુલ નહીં. આ કોઈ સેલિબ્રિટીની ચમકદમકવાળી ગાથા નથી, પણ એમના કાચા સાચા અનુભવો અને એમાંથી એમણે જે શીખ્યા એ જીવનસૂત્રોનો સંગ્રહ છે. મતલબ કે એકદમ પ્રમાણિક વાત,
આજના સમયમાં વધુ સુસંગત છે, કારણ કે અધિકૃતતા જવાબદારીની વાત કરે છે અને જીવનમાં જે અણધાર્યા વળાંકો આવે એને સ્વીકારવાની વાત કરે છે.
બરાબર. એ જે રેડ લાઇટ્સ અને યલો લાઇટ્સની વાત કરે છે ને, એટલે કે અવરોધો,
હા,
એ કહે છે કે એ માત્ર અટકવા માટે નથી પણ ભવિષ્યની ગ્રીન લાઇટ્સ એટલે કે આગળ વધવાની તકો એના માટેની તૈયારી છે.
અચ્છા, એટલે મુશ્કેલીઓ પણ તક બની શકે છે. ચાલો એમની આ સફરને થોડી નજીકથી જોઈએ. આ ફિલોસોફી એમના જીવનમાં કેવી રીતે ઘડાઈ?
એમની શરૂઆત થઈ ટેક્સાસમાં. એમનું કુટુંબ એમ તો ખૂબ પ્રેમાળ હતું પણ થોડું અસ્તવ્યસ્ત પણ કહી શકાય.
અસ્તવ્યસ્ત કેવી રીતે?
એમના માતા પિતા જીમ અને કે, ખબર છે, એમનો સંબંધ જ અનોખો હતો. બે વાર છૂટાછેડા લીધા અને ત્રણ વાર પાછા લગ્ન કર્યા.
એમ, ત્રણ વાર લગ્ન, એ તો ખરેખર અસામાન્ય કહેવાય.
હા, પણ મેકોનોગી કહે છે કે આ વાતાવરણમાંથી જ એમને જીવનની અણધારીતા અને પેલો સાચા પ્રેમની જે જટિલતા હોય એ સમજવા મળ્યું.
અને આ જ ઉછેરે એમનામાં એક ખાસ વિચારસરણી કેળવી હશે ને?
ચોક્કસ. એને એ આઉટલો લોજિક કહે છે, એટલે કે બંડખોર તર્ક.
આઉટલો લોજિક, એનો અર્થ શું? કાયદા તોડવાની વાત છે?
ના ના, એવું નહીં. એનો અર્થ છે કે સમાજે બનાવેલા નિયમો પર સવાલ ઉઠાવો. હંમેશા બધા કરે એમ જ કરવું જરૂરી નથી. પોતાના અંતરાત્માનો અવાજ સાંભળો, એને વધુ મહત્વ આપો.
અચ્છા, એટલે પોતાની નૈતિકતાને અનુસરવું.
બરાબર. અને એમના પિતા જીમનો પ્રભાવ પણ બહુ હતો. સખત મહેનત અને આદર એમના માટે બહુ મહત્વના હતા. એમણે શીખવ્યું કે દુનિયામાં ટકી રહેવા માટે પોતાની જગ્યા જાતે બનાવી પડે છે.
અને એમના પિતાના મૃત્યુની વાત પણ મેં સાંભળ્યું છે, કંઈક અંશે અનોખી છે.
હા, એ પણ એમના જીવનની ફિલોસોફી જેવી જ છે. એમના પિતાએ કલ્પના કરી હતી કે એમનો અંત કેવી રીતે આવશે પોતાની પત્ની સાથેના અંગત પળોમાં, અને બન્યું પણ એવું જ.
ખરેખર જાણે નિયતિએ એમની વાત સાંભળી લીધી હોય.
કંઈક એવું જ. એટલે આ શરૂઆતના વર્ષોએ એમનામાં સ્થિતિસ્થાપકતા અને જીવનને પોતાની રીતે જીવવાનો પાયો નાખ્યો.
આ આઉટલો લોજિક અને સ્થિતિસ્થાપકતાની કસોટી પછી ક્યારે થઈ હશે?
એ થઈ જ્યારે સ્ટુડન્ટ એક્સચેન્જમાં એક વર્ષ માટે ઓસ્ટ્રેલિયા ગયા. એ સમય એમના માટે આમ તો બહુ અઘરો હતો.
અઘરો? શું થયું હતું ત્યાં?
ભયંકર એકલતા હતી. એકદમ અલગ સંસ્કૃતિ, ઘરથી હજારો માઇલ દૂર, કોઈ ઓળખીતું નહીં. આ એમના જીવનની પહેલી મોટી રેડ લાઇટ હતી, એમ કહી શકાય.
તો આ રેડ લાઇટમાં શું થયું? એમાંથી કેવી રીતે બહાર આવ્યા?
આ એકલતાએ એમને પોતાની અંદર જોવા માટે મજબૂર કર્યા. અને અહીંથી જ, ખબર છે, એમણે પેલી ડાયરી લખવાની શરૂઆત કરી.
અચ્છા, પેલી ડાયરીઓ જે આ પુસ્તકનો આધાર છે.
હા, એ જ. એ સમયે એમણે આત્મનિર્ભર બનતા શીખ્યા. પોતાના વિચારો સાથે, પોતાની જાત સાથે સંવાદ કર્યો. એટલે આ જે રેડ લાઇટ હતી એ ખરેખર તો એમના આત્મજાગૃતિ માટેનો એક જરૂરી પોઝ હતો. એક રીતે કહીએ તો ભવિષ્ય માટેની તૈયારી.
એટલે અંધારામાંથી પણ પ્રકાશ મળ્યો. પછી શું થયું? ઓસ્ટ્રેલિયાથી પાછા આવીને
એમણે કાયદાનો અભ્યાસ પડતો મૂક્યો અને ફિલ્મ સ્કૂલમાં જવાનો નિર્ણય કર્યો. ફરી એક આઉટલો નિર્ણય.
હા, ફરી પોતાના મનનું ધાર્યું કર્યો.
અને પછી જાણે નસીબ ખુલી ગયું. ડેઝ્ડ એન્ડ કન્ફ્યુઝ્ડ ફિલ્મમાં એક નાનકડો રોલ મળ્યો.
હા, પેલો વુડરસનનો રોલ નહીં, અને પેલો ફેમસ ડાયલોગ.
ઓલ રાઇટ, ઓલ રાઇટ, ઓલ રાઇટ. કહેવાય છે કે શૂટિંગ પહેલાંની રાત્રે બારમાં ડિરેક્ટર સાથેની વાતચીતમાં જ જન્મ્યો હતો. આ એમની પહેલી મોટી હોલિવૂડ ગ્રીન લાઇટ હતી.
અને પછી તો એમની ગાડી ચાલી નીકળી.
હા, ખૂબ ઝડપથી રોમેન્ટિક કોમેડી ફિલ્મોના સ્ટાર બની ગયા. પૈસા, પ્રસિદ્ધિ, બધું મળ્યું. એ આ સમયને રનિંગ ડાઉનહિલ કહે છે, જાણે કોઈ મહેનત વગર ઢાળ પર દોડી રહ્યા હોય એમ.
બધું સહેલું લાગતું હશે,
બરાબર? પણ કદાચ આ જ સરળતા એમને ખૂંચવા લાગી.
ખૂંચવા લાગે મતલબ કે એ ખુશ નહોતા.
એમને એવું લાગવા માંડ્યું કે એ એક જ પ્રકારની છબીમાં બંધાઈ ગયા છે. લાખો કમાતા હતા, પણ કામમાં કોઈ પડકાર નહોતો. એમને લાગ્યું કે પોતે મેથ્યુ મેકકોનેગી નથી, પણ રોમ કોમ ફિલ્મોનો એક કાર્ટૂન બની ગયા છે.
અંદરથી અવાજ આવતો તો ક્યાં સાચું નથી. આ એક પ્રકારની યલો લાઇટ હતી એમ કહી શકાય.
ચોક્કસ. અને અહીં એમણે એક બહુ જ મોટો અને આમ જોવો તો કારકિર્દી માટે જોખમી નિર્ણય લીધો.
કયો નિર્ણય?
અનબ્રાન્ડિંગ. એમણે નક્કી કર્યું કે હવે એ આ રોમ કોમ હીરોની છબીમાંથી બહાર નીકળશે. મોટી ફિલ્મોની ઓફરો ઠુકરાવી દીધી.
ઓ, આ તો બહુ મોટી વાત કહેવાય. આ તો એમણે જાતે જ રેડ લાઇટ ઊભી કરી કહેવાય.
બરાબર. આ કોઈ બહારથી આવેલો અવરોધ નહોતો, આ એમનો પોતાનો નિર્ણય હતો. અને એનું પરિણામ શું આવ્યું? લગભગ 2 વર્ષ સુધી એમની પાસે કોઈ કામ નહોતું.
2 વર્ષ કોઈ કામ નહીં. હોલિવૂડથી પણ દૂર જતા રહ્યા હતા ને?
હા, આર્થિક રીતે પણ સમય મુશ્કેલ હતો. ઘણા લોકોને લાગ્યું કે બસ હવે મેકકોનોગીનું કરિયર પૂરું.
તો આ 2 વર્ષમાં એમણે શું કર્યું?
એ ખાલી નહોતા બેઠા. આ સમયનો ઉપયોગ એમણે ફરી પોતાની જાતને શોધવા માટે કર્યો. આત્મનિરીક્ષણ.
કઈ રીતે?
એ એમેઝોનના જંગલોમાં ગયા, પેરુના પહાડોમાં ગયા, આફ્રિકાના માલીમાં કુસ્તી લડ્યા, એક મઠમાં 52 દિવસ મૌન રહીને વિતાવ્યા. આ બધી યાત્રાઓ આમ તો પોતાના અહંકારને ઓગાળવા અને જીવનના ઊંડા સત્યોને સમજવા માટે હતી.
વાહ, એટલે આ એક પ્રકારની આંતરિક યાત્રા હતી.
બિલકુલ, પોતાની જાતને ફરીથી શોધવાની, રિચાર્જ કરવાની યાત્રા.
અને આ યાત્રા પછી શું થયું? પરિણામ શું આવ્યું?
પરિણામ અદ્ભુત આવ્યું. જે આવ્યું એને લોકો મેકકોનાસન્સ કહે છે. એમની કારકિર્દીનું પુનરુત્થાન.
મેકકોનાસન્સ?
હા, મેં સાંભળ્યું છે. એ પછી એમણે એકદમ અલગ પ્રકારની ફિલ્મો કરી. નહીં?
ચોક્કસ. ગંભીર, પડકારરૂપ ભૂમિકાઓ. ધ લિંકન લોયર, મર્ડ, મેજિક માઇક, ઇન્ટરસ્ટેલર, પેલી ટીવી સિરીઝ ટ્રુ ડિટેક્ટિવ,
અને ડલ્લાસ બાયર્સ ક્લબ, જેના માટે એમને ઓસ્કાર મળ્યો.
બરાબર. આ સફળતાએ સાબિત કર્યું કે પેલી જે સ્વનિર્મિત રેડ લાઇટ હતી એ ખરેખર તો ભવિષ્યની મોટી ગ્રીન લાઇટ માટેનો રસ્તો બનાવી રહી હતી.
એટલે એ 2 વર્ષનો કાળો વેડફાયો નહોતો.
જરાય નહીં. એ જરૂરી હતો. અને એ જ અરસામાં એમની અંગત જિંદગીમાં પણ મોટા ફેરફાર આવ્યા.
જેમ કે?
એ પોતાની ભાવિ પત્ની કેમિલા એલ્વિસને મળ્યા, પિતા બન્યા. આ અનુભવોએ એમના જીવનને એક નવો અર્થ, એક નવી સ્થિરતા આપી. અને એમણે પેલું ફાઉન્ડેશન પણ શરૂ કર્યું ને, જસ્ટ કીપ લિવિંગ.
હા, જે કે લિવ ઇન ફાઉન્ડેશન, જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મદદ કરે છે. અને આ નામ જ ખબર છે એમની આખી ફિલોસોફીનો સાર છે.
ચાલો તો હવે આ ફિલોસોફીને જરા વધુ ઊંડાણથી સમજીએ. આ ગ્રીન લાઇટ્સ ફિલોસોફી છે શું? શું એ ખાલી પોઝિટિવ રહેવાની વાત છે?
ના ના, એનાથી ઘણું વધારે છે. ખાલી પોઝિટિવ થિંકિંગ નથી, એ છે જીવનના સંકેતોને સમજવાની વાત. લાલ, પીળી, લીલી બત્તીઓ.
સંકેતોને સમજવા?
હા, મેકકોનોગીનો મુખ્ય મુદ્દો એ છે કે લાલ અને પીળી બત્તીઓ, એટલે કે મુશ્કેલીઓ અને અવરોધો, એ માત્ર અવરોધ નથી, એ હકીકતમાં ભવિષ્યની ગ્રીન લાઇટ્સ માટેનો કાચો માલ છે.
એટલે એ આપણને અટકાવે છે, વિચારવા મજબૂર કરે છે.
બરાબર. કદાચ દિશા બદલાવે છે. અને આ બધું જ વિકાસ માટે જરૂરી છે. મુખ્ય વાત એ છે કે આપણે એને કઈ રીતે જોઈએ છીએ અને એના પર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ.
એટલે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, આપણો પ્રતિભાવ મહત્વનો છે. આ તો વ્યક્તિગત જવાબદારીની વાત થઈ.
ચોક્કસ. એજન્સીની વાત, કે આપણા જીવનના કર્તા આપણે પોતે છીએ. આપણે ભૂતકાળની રેડ લાઇટ્સને ભવિષ્યની ગ્રીન લાઇટ્સમાં બદલી શકીએ છીએ. પણ એના માટે ભૂતકાળને સ્વીકારવો પડે, એમાંથી શીખવું પડે,
અને વર્તમાનમાં યોગ્ય પગલાં લેવા પડે.
બરાબર. આપણે આપણી વાર્તાના લેખક છીએ, પીડિત નહીં.
અને આ માટે અધિકૃતતા, એટલે કે પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવું, એ કેટલું જરૂરી છે જેમ એમણે અનબ્રાન્ડિંગ વખતે કર્યું.
સાચી વાત છે. પૈસા અને પ્રસિદ્ધિ છોડીને પણ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને આ અધિકૃતતા શોધવા માટે એમનો બીજો મુખ્ય વિચાર કામ લાગે છે, એકાંત અને આત્મપ્રતિબિંબ.
હા, પેલી ડાયરી લખવાની વાત, એકલા યાત્રા કરવાની વાત.
આજના ઘોંઘાટમાં આપણે પોતાની જાતને સાંભળવાનું ભૂલી જઈએ છીએ. મેક્કોનો ઘી કહે છે કે શાંતિમાં જ સત્ય સંભળાય છે, એટલે પોતાની જાત માટે સમય કાઢવો જરૂરી છે.
અને પેલી આઉટલો લોજિકવાળી વાત પણ અહીં બંધ બેસે છે, વિરોધાભાસોને સ્વીકારવાની વાત.
હા, જેમ કે શિસ્ત અને સ્વતંત્રતા બંને સાથે હોઈ શકે, આત્મવિશ્વાસ અને નમ્રતા પણ સાથે રાખી શકાય. જીવન કાળું ધૂળું નથી હોતું.
બરાબર. અને વૃદ્ધિ માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું, જોખમ લેવું, એ બધું પણ આનો જ ભાગ છે.
ચોક્કસ, અસ્વસ્થતાને સ્વીકારવી પડે. અને અંતે પેલી ફિલોસોફી જસ્ટ કીપ લિવિંગ, જે કે લિવિન, એનો ખરો અર્થ શું છે?
હા, એનો અર્થ શું?
એનો સીધો પણ ગહન અર્થ છે કે જીવન ચાલતું રહે છે. સુખ આવે, દુઃખ આવે, સફળતા મળે, નિષ્ફળતા મળે, ગમે તે થાય, આપણે આગળ વધતા રહેવાનું છે,
અટકવાનું નથી.
બરાબર. આશાવાદ સાથે, સ્વીકારભાવ સાથે વર્તમાન ક્ષણમાં જીવવાનું છે. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના અફસોસમાં નહીં. જીવન પ્રત્યેનો એક હકારાત્મક અડગ અભિગમ.
ખરેખર એમની આખી ફિલોસોફી એમના જીવનના અનુભવોમાંથી જ ઘડાય છે. જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંક એટલે કે ટર્નિંગ પોઈન્ટ્સ ઓળખવા હોય તો એ કયા હશે?
સારો સવાલ છે. મારા મતે પહેલો અને કદાચ સૌથી મહત્વનો વળાંક પેલો ઓસ્ટ્રેલિયાનો એક્સચેન્જ વર્ષવાળો અનુભવ.
હા, પેલી રેડ લાઇટ.
બરાબર. એ એકલતા અને મુશ્કેલીએ એમને અંદરથી જગાડ્યા. ડાયરી લખવાની શરૂઆત, આત્મસંવાદ, એણે એમના આત્મજ્ઞાનનો પાયો નાખ્યો. એ ભલે કઠિન હતું પણ ખૂબ જરૂરી હતું.
અને બીજો
હું કહીશ પેલો અનબ્રેન્ડિંગનો નિર્ણય, સ્થાપિત સફળતાને લાત મારીને પોતાના સત્યને વળગી રહેવું.
હા, એ તો ખરેખર હિંમતનું કામ હતું.
અને એ સ્વનિર્મિત રેડ લાઇટ જબ ભવિષ્યના મેક્કોનાસન્સ માટેનો માર્ગ બની. એણે એમની કારકિર્દીને નવી દિશા આપી.
અને ત્રીજો વળાંક?
ત્રીજો હું માનું છું એમના અંગત જીવન સાથે જોડાયેલો છે, કેમિલા એલ્વિસ સાથે મુલાકાત અને પિતા બનવું.
અચ્છા.
હા, મેક્કોનોગી પોતે કહે છે કે પરિવારે એમના જીવનમાં સ્થિરતા અને એક ઊંડો અર્થ ઉમેર્યો. વ્યવસાયિક સફળતાની સાથે આ અંગત ગ્રીન લાઇટ એમના જીવનને વધુ સંપૂર્ણ બનાવે છે.
સાચી વાત. આ ત્રણેય ક્ષણો એકલતામાંથી જ્ઞાન, અસંતોષમાંથી પ્રમાણિકતા અને સંબંધોમાંથી સ્થિરતા એ બતાવે છે કે જીવનના પાઠ ઘણીવાર મુશ્કેલીઓ અને અઘરા નિર્ણયોમાંથી જ શીખવા મળે છે.
બરાબર.
તો આ બધી ચર્ચા પરથી આજના સમયમાં જે લોકો સાંભળી રહ્યા છે એમના માટે મેથ્યુ મેક્કોનોગીના જીવનમાંથી શું શીખવા જેવું છે? આપણા જીવન સાથે આ વાતો કઈ રીતે જોડાય છે?
મને લાગે છે કે સૌથી પહેલી વાત તો એ છે કે જે લોકો પોતાની કારકિર્દીમાં કે જીવનમાં ક્યાંક અટવાયેલા અનુભવે છે એમના માટે આ વાર્તા પ્રેરણાદાયક છે. ઘણા લોકો સંતોષ વગરનું કામ કરતા રહે છે કારણ કે બદલાવથી ડર લાગે છે. મેક્કોનોગીની વાર્તા બતાવે છે કે પુનઃશોધ શક્ય છે, ભલે જોખમ હોય. બહારની સફળતા કરતા અંદરની શાંતિ વધુ જરૂરી છે.
સાચી વાત. અને બીજું, પેલી આત્મપ્રતિબિંબની વાત. આજના ડિજિટલ યુગમાં જ્યાં બધું બહાર જ દેખાય છે ત્યાં અંદર જોવું કેટલું જરૂરી છે.
બરાબર. પોતાની જાત સાથે સમય વિતાવવો, પોતાના વિચારોને સમજવા અને નિષ્ફળતા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
હા, રેડ લાઇટથી ડરવાને બદલે એને સમજવી.
ચોક્કસ. એ અટકાવ જરૂરી છે, એમાંથી શીખવાનું છે. નિષ્ફળતા એ અંત નથી પણ પ્રક્રિયાનો ભાગ છે.
અને જીવનમાં કામ અને સંબંધો વચ્ચે સંતુલન જાળવવાની વાત પણ મહત્વની છે.
હા, અને સૌથી અગત્યનું આપણને યાદ અપાવે છે કે આપણા જીવનની સ્ક્રિપ્ટના લેખક આપણે પોતે છીએ. આપણે પરિસ્થિતિઓના શિકાર નથી પણ આપણા પ્રતિભાવોના માલિક છીએ.
એટલે આપણી પાસે હંમેશા પસંદગી હોય છે.
બરાબર. તમે ટ્રાફિક જામમાં ફસાઈને બેસી રહો અથવા રસ્તો શોધો અને પોતાની ગ્રીન લાઇટ્સ બનાવો, શક્તિ આપણા હાથમાં છે.
ખૂબ સરસ. તો આ ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય શીખ તારવીએ જે સાંભળનારા પોતાની સાથે લઈ જઈ શકે, તો સૌથી પહેલા એક ભાવનાત્મક સમજ શું હશે?
ભાવનાત્મક રીતે હું કહીશ કે સાચી શાંતિ અને પરિપૂર્ણતા ત્યારે જ મળે છે જ્યારે આપણે અધિકૃત રીતે જીવીએ છીએ, આપણા આંતરિક સત્યને અનુસરીને, ભલે એ માટે અઘરા નિર્ણયો લેવા પડે. બહારના દેખાવ કરતાં અંદરની સુસંગતતા વધુ ઊંડો સંતોષ આપે છે. એ આત્મસ્વીકૃતિની શાંતિ છે.
બરાબર. અને હવે એક બૌદ્ધિક સમજ.
બૌદ્ધિક રીતે મુખ્ય શીખ એ છે કે જીવનના અવરોધો, પેલી રેડ અને યલો લાઇટ્સ, એ માત્ર અડચણો નથી, પણ એ ડેટા છે, માહિતી છે. એ વિકાસ અને દિશા પરિવર્તન માટે જરૂરી સંકેતો છે. આ સંકેતોને સમજવા અને એને તકોમાં બદલવા એ એક બૌદ્ધિક કવાયત છે. સમસ્યાઓ ખરેખર તો ઉકેલ તરફ ઇશારો કરે છે.
સરસ. અને અંતે એક સાર્વત્રિક સમજ જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક સત્ય એ છે કે આપણા બધામાં આપણા જીવનની કથા અને ગતિને આકાર આપવાની શક્તિ છે, પણ આ શક્તિ જવાબદારી લેવાથી આવે છે, પડકારોનો સામનો સાચી દૃષ્ટિથી કરવાથી આવે છે અને આપણા મૂલ્યોને વળગી રહેવાથી આવે છે. ગ્રીન લાઇટ્સ ફક્ત મળે નહીં, એને પકડવી પડે છે અને ઘણીવાર બનાવવી પણ પડે છે. જસ્ટ કીપ લિવિંગ. સ્ટીયરિંગ વ્હીલ આપણા હાથમાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.